રામ રાજ્યમાં પ્રજા પોતાના એક સાહજિક સ્વભાવ પ્રમાણે અને રાજાના પ્રત્યે એક પ્રેમ આદર સદભાવ, જેમ રાજાનું પ્રજા પ્રત્યે વાત્સલ્ય હોય કે આ પ્રજા મારી છે, એમ પ્રજાને પણ એમ થાય કે આ અમારા રાજા છે એવો પ્રેમ આદર જાગે, એ પરિપૂર્ણ રીતે રામરાજ્યની અંદર પ્રજા સ્વયં અનુભવ કરી રહી છે. અને શાસક અને પાલક તરીકે ભગવાન સ્વયં પણ એનો ખૂબ સારી રીતે આમ અનુભવ કરી રહ્યા છે. એ રીતે બધા જ ઉપર પ્રભુ રાજા પણ સાનુકૂળ રહેતા અને પ્રજા પણ એટલો આદર અને પ્રેમ ભાવ વ્યક્ત કરતા. સતત કૃપાની ધાનની, કરુણાની, કૃપાની દ્રષ્ટિ પણ સમસ્ત પ્રજા ઉપર બની રહેતી. આ રીતે જ્યારથી ભગવાન રામનો પ્રતાપી સૂર્ય ઉદય થયો, સૂર્યવંશના ખગેશ એટલે સૂર્ય, પ્રતાપી દેદીપ્યમાન પ્રકાશ આપનાર રામ રાજ્યનો સૂર્યનો ઉદય થયો, ત્યારથી ખૂબ જ પ્રજ્વલિત પ્રકાશિત એવો દિનેશ નામ સૂર્ય ઉગી નીકળ્યો. ફરી પાછા તુલસીદાસજી અયોધ્યાની પ્રકૃતિ ઉપર આવે છે અને પ્રજા આટલી સુખી છે, આટલી પ્રેમાળ છે એમ કહ્યા પછી કહે છે કે પુર પ્રકાશ રહેવું, ત્રણ લોક, ત્રણ પુર, ત્રણ લોકની અંદર એ ભગવાન રામના રાજ્યનો પ્રતાપ રૂપી સૂર્ય ઉગી ચૂકેલો હતો, પ્રકાશમાન હતો. ઘણા બધા લોકોના મનની અંદર માત્ર સુખ જ, સુખની જ અનુભૂતિ થતી હતી, પણ બહુતન મન, કેટલાકના મનની અંદર શોક પણ થતો, દુઃખ થતું હતું. કારણ જેમ એક સરસ કાયદો બનાવવામાં આવે, બહુ સરસ કાયદો બનાવવામાં આવે, પણ 95-98% લોકોને ખૂબ ગહાશ, સારું કામ કર્યું, પણ 2% પેલા હોય તો કાગડાની માફક કઉ 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 કર્યા કરે, આને ખોટું કર્યું, આને ખોટું કર્યું, આને આ કર્યું, આને તે કર્યું, એ 2% વધારે જાય. તો એમ અહીંયા કહ્યું બહુ તેને સુખ, બહુ ઘણા બધાને મન સુખ અને સંતોષ છે પોતા આ શાસન પ્રત્યે, આ શાસક પ્રત્યે, ભગવાન રામ પ્રત્યે. પણ કેટલાક એવા 2-3% જેવા છે કે જેમને મનમાં સુખ શાંતિ નથી, કે આ ક્યાં આવી ગયા, આ જાય તો સારું અને બીજા આવીએ તો સારું, એમ સતત આ રીતની અને રહ્યા કરે, સ્વાભાવિક છે. કહેશે તુલસીદાસજી, તુલસીદાસજી બહુ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન રામના રાજ્યમાં આટલો પ્રકાશિત દેદીપ્ય ઉદય, સૂર્ય ઉદય થયો અને આટલો બધો પ્રકાશ થયો ભગવાનના પ્રતાપથી, ભગવાનના શાસનથી, તો કોને દુઃખ થયું તે સાંભળી લો. સૌથી પહેલા તો થયું શું કે ભગવાન રામનો પ્રતાપી સૂર્ય ઉગ્યો, એની સાથે અંધકાર નાસી ગયો. એક વાર બ્રહ્માજી પાસે અંધારાએ જઈને ફરિયાદ કરી, પ્રભુ તમે મને શા માટે સર્જ્યું છે, શા માટે મને એ સમજાતું નથી, હું દુખી છું, તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો. કે શું છે કે આ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ મારી પાછળ પડ્યા, મને ક્યાંય ઉભા રહેવા દેતા નથી, એ આવે ને મારે ત્યાંથી ભાગી જવું પડે, મને નસાડી મૂકે, નસાડી મૂકે. એટલે એની ફરિયાદ સાંભળી, ભાઈ સર્જન તો બ્રહ્માનું જ છે, એને પણ કઈક સ્થાન તો મળવું જ જોઈએ. એટલે પ્રકાશને, સૂર્યને બોલાવ્યો કે ભાઈ આ શું છે, કેમ આમ કરું છું, તું પણ મારું સર્જન છે અને અંધારું પણ મારું સર્જન છે. તને એટલો ખ્યાલ નથી કે એને એને પણ ક્યાંક આશરો, સ્થાન, સ્થળ મળવું જોઈએ. એટલે સૂર્યએ કહ્યું, પ્રભુ આ ફરિયાદ કેવી, મને તો કઈ સમજાતું નથી આ ફરિયાદ કેવા પ્રકારની, જે ફરિયાદ કરવા આવ્યો છે મેં આજ સુધી જોયો જ નથી, દેખાય ખરો અંધકાર, સૂર્યને અંધકાર દેખાય ખરો? તો પછી કહે છે મારે હેરાન કરવાની કે પજાવવાની સતાવવાની કે પાછળ પડવાની કોઈ વાત જ નથી, કોઈ પરિસ્થિતિ ઉભી થતી નથી, મને ખબર જ નથી કે અંધારું કોણ છે, કેવું છે, ક્યાં છે, હું તો સર્વત્ર મારું કામ કરું છું. એટલે ભગવાન રામનો પ્રતાપ રૂપી સૂર્ય ઉદય થયો અને જે પ્રકાશ પથરાયો એને કારણે સર્વત્ર અજવાળું થયું અને અંધકારની નિશા તો ક્યાંય જતી રહી. અને એટલે પછી ફરિયાદ જ કરે ને, બહુતેન મન સુખ, બહુતન મન શોક, બહુતન મન બહુ નહીં થોડાના મનની અંદર શોક થયો છે, એ કહેવા માંગે તુલસીદાસ. સૌથી પહેલા અવિદ્યા રૂપી જે અજ્ઞાન રૂપી અંધકાર હતો એ દરેકના ચિત્તમાંથી, અંતઃકરણમાંથી, હૃદયમાંથી, એના જીવનની અંદર, એના વિચારોમાંથી એ અંધકાર નાશ પામે. હંમેશા ખોટા વિચારો જ માણસના જીવનના અંધકારમાં ધકેલી દેતા હોય, પણ જ્યાં ભગવાનનો પ્રતાપ, ભગવાનની ભક્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન કથા એ પ્રકાશ આપનાર છે. અને પ્રકાશ આપે એટલે જે કંઈ આળસ છે, ખોટા વિચારો છે, કંઈક ઈર્ષા છે, રાગ દ્વેષ છે, એ અંધકાર આપોઆપ દૂર થવાનો જ છે, એની મેં તો દૂર થઈ જાય, કારણ કે ભગવાનનો હૃદયમાં ઉદય પ્રકાશ થયો. એટલે પ્રથમ અવિદ્યા જે હૃદયની અંદર અવિદ્યાની રાત્રિનો અંધકાર હતો એ તો નાશ પામ્યો. અને ભલે ઘોર અંધારી રાતની અંદર બેઠા હોઈએ પણ પ્રભુનો પ્રકાશ હૃદયમાં, તમે જોજો રાત્રે અંધકાર બધું ચારે બાજુ અંધારું હોય અને છતાંય, અને પાછી આંખ બંધ કરીને બેસજો જોઈએ, છતાંય એ બંધ કરેલી આંખમાં આછો આછો પ્રકાશ દેખાય. એ પ્રકાશ કોનો છે? આત્માનો, અંદર બેઠેલા આત્મારામનો પ્રકાશ. ભલે એમ કે આત્મા નથી દેખાતો, નથી પકડાતો, પણ એને જોવો હોય, એની અનુભૂતિ કરવી હોય તો અંધકારની અંદર આંખ બંધ કરીને બેસજો અને જે સહેજ અમથું અજવાળું દેખાય ને એ આત્માનો પ્રકાશ, આત્મદર્શન જેને કહેવાય. તો અહીંયા અવિદ્યા નિશાનો નાશ થઈ ગયો, રાત્રિ અંધકાર દૂર થઈ ગયો, અજ્ઞાનનો અંદર આત્માની ઉપસ્થિતિનો પ્રકાશ રહ્યા જ કરે છે, અને એ પણ આત્મારામ. જે પાપરૂપી ઘોડ હતા એ બધા તો ક્યાંય ભાગી ગયા, દેખાય જ નહીં, સંતાઈ ગયા લુકાને. તાત્પર્ય એ બધા ક્યાં ના ક્યાં એવા ઊંડા સંતાઈ ગયા કે પછી એને અજવાળું દેખાય જ નહીં, જેને અંધારામાં, જે જાતે જ અંધકારનું સ્વરૂપ હોય, જે જાતે જ ઘોડ જેવું પાપનું મૂર્ત સ્વરૂપ હોય, એ ત્યાં ક્યાં ઉભું રહેવાનું હતું? ભગવાનની આગળ ઉભારીએ પાપ ત્યાં આવે ખરું? ત્યાં આગળ ફરકે ખરું? એને નાસી જવું પડે. મન અને બુદ્ધિને વિચારોમાં જયારે ભગવાનના મંદિરમાં ઉભાઈએ ત્યારે પાપના ઘુવડ ઉડીને ભાગી જાય, એ બેસી જ નથી. એટલે જે પાપરૂપી ઘુવડ એ તો ક્યારનાય આ વિચારોમાંથી, આ મનમાંથી, આ વૃત્તિઓમાંથી ભાગી ગયા. જ્યાં સુધી પ્રભુની સન્મુખ ઉભારીએ, જ્યાં સુધી પરમાત્માનું સ્મરણ, સેવા, ભક્તિ, કથાનું શ્રવણ કરીને, ત્યાં સુધી આ અંધકારની અંદર રહેવાવાળા ઘુવડ જેવા તો ત્યાં ફરકી જ ના શકે, કારણ અજવાળામાં એને, જ્ઞાનના અજવાળામાં એને દેખાય જ નહીં, એ જાતે જ અંધકારનું સ્વરૂપ છે, અને આવે તો એની આંખો અંધાઈ જાય, દેખાય. અને કામ ક્રોધ રૂપી જે કાગડાઓ હતા ને એ પણ બિચારા સંકોચ પામી ગયા, કર્કશતા કોઈને ગમતી નથી. કાગડો બોલે તો એને ઉડાડી મેલીએ, કેમ કે આ શું માથું ખાય છે. એકાદ બે વાર બોલે, કોઈક મહેમાન આવવાના છે એમ કહીએ આપણે, રાજી થઈએ, પણ પછી વધારે ભેગા થઈને થાય ગામડા બોલ બોલ કરે તો એને ઉડાડી મૂકવા પડે. તો અહીંયા આગળ કામ ક્રોધ રૂપી જે કાગડાઓ હતા ને એ પણ બિચારા થાક્યા, સકુચા ને સંકોચિત થઈ ગયા કે હવે આટલો પ્રકાશ ઉગ્યો છે તો હવે અમારું નહીં ઉગતું. એટલે કામ ક્રોધ પણ ભગવાનના પ્રકાશ ની અંદર કામ ક્રોધ ને પણ એક બાજુ એક ખૂણે બેસી જવું પડે. ભગવાન નું રામરાજ્ય પેલા હૃદયમાં સ્થપાય, વૃત્તિઓ આપણી સ્થિર થાય અને હૃદયમાં શાંતિ પ્રગટે, સાત્વિકતા પ્રાપ્ત થાય વિચારોમાં. તો એ રીતે અહીંયા આગળ વિવિધ કર્મ ગુણ કાળ સ્વભાવ, જે કઈ વિવિધ કર્મો છે, જે સમય છે, દેશ કાળ, અને એ પ્રમાણે ગુણ, જે કઈ ત્રણ ગુણ છે, સત્વ રજ અને તમ, એ ત્રણેય ગુણોની અંદર કોનું પ્રાધાન્ય છે? કાળ સમય પ્રમાણે સાત્વિકતાના, અને એને એ પ્રમાણે સ્વભાવ પડ્યો છે સાત્વિક, કારણ ભગવાનનું સાનિધ્ય છે, ભગવાનના શાસનની અંદર રહીએ છીએ હંમેશા. આપણા જીવનની અંદર પણ આ શરીરને મંદિર બનાવીએ અને મંદિરની અંદર ભગવાનને પધરાવીએ અને રામરાજ્ય સ્થાપીએ, સૌથી પહેલો આરંભ રામરાજનો પોતાનાથી, અને એ પોતાનાથી જે રામરાજનો આરંભ કરવા માટે કહ્યું વિવિધ કર્મ, જે કોઈ આપણા ગુણ કર્મ એ સ્વભાવ કાળ પ્રમાણે અનુકૂળ બને, અને એટલે જ રામરાજ્યની સ્થાપના થાય. એમાં જે બીજા ચકોર રૂપી સુખ એમને સુખ મળતા જ નહોતા, કારણ એને અજવાળું નથી ગમતું, એને અંધકાર ચકોર ને ચંદ્ર ગમે છે, સૂર્ય નથી ગમતું. એટલે સૂર્યનો ઉદય થાય એટલે ચકોર થોડોક દુખી થાય, એને સુખ સુખ મળે જ નહીં કે ચંદ્ર ક્યારે ઉગે, ક્યારે એને એની શીતળતા અમે મેળવીએ. પણ સૂર્યનો જાજ્વલ્યમાન જે પ્રકાશ છે એને ચકોર ને સહેજ પણ ગમતું નથી. એટલે રામરાજની અંદર જે મદ મત્સર જે છે, ક્રોધ મોહ, એ બધા ચોર ની માફક સંતાઈ જવું પડે. સારો કાયદો થાય તો બધા ઘરને તાળા ના વાસે ખુલ્લું રાખીને સુઈ જાય, પણ સારો કાયદો થાય એટલે ચોરને એમ થાય કે અમારું શું, અમારી રોજી રોટી તો ગઈ. એટલે કે છે કામ ક્રોધ લોભ મોહ મદ એ ચોરો, કામ ક્રોધ લોભ લૂંટે જ્યારે ચોર, ત્યારે શું નાથ તમારું, એમ ભગવાનને સાંભળવું પડે. એટલે ભગવાનના રાજની અંદર તે વખતે કહ્યું કે આ ચોરો તો હતા રહ્યા જ નતા કોઈ, ઇનકર હુનર અને હુનર, અને એમની પ્રવૃત્તિ એમનો હુનર, ચોરોનો પણ એક ઉદ્યોગ છે હુનર કહ્યું. તો એ હુનર, એ ચોરીનો હુનર, ધંધો વ્યવસાય ક્યાંય કહેતા ક્યાંય હતો નહીં, કામ ક્રોધ લોભ મોહ આપું ચોરો. કારણ રામરાજની અંદર સૌની અંદર સંયમ સદાચાર સાત્વિકતા દરેકમાં હતી, એટલે કામ ક્રોધ લોભ તો લૂંટવાના જ, ચોરવાના જ, ચોર પેસવાના જ નતા. અને એટલા માટે રામરાજની અંદર આપણા જીવનની અંદર જયારે રામરાજ્ય સ્થપાય, ભગવદ સ્મરણ થતું હોય, ભગવદ નામ ચિંતન થયા કરતું હોય, કથા થતી હોય, તો પછીથી ચોર ક્યાં પેસવાનો હતો. ભલે ને આપણે આંખો ઉઘાડી રાખીને, કાન ઉઘાડા રાખીને ફરીએ, સામે ગમે એટલી સાનુકૂળ પરિસ્થિતિ હોય, તો પણ અંદર રામરાજ્ય છે ને, વિકૃતિ સહેજ પણ ના આવે, સ્થિરતા મળી જાય. કોઈ પણ જાતની ઉદ્વેગ વાળી સ્થિતિ હોય, દુઃખ કે અશાંતિની પરિસ્થિતિ હોય, છતાંય મન સ્થિર શાંત, કોઈ પણ જાતનો માનસિક તણાવ ન મળે. કેમ કે અંદર રામરાજ્યની સ્થાપના માટે.
ધર્મ તળાવ જ્ઞાન વિજ્ઞાન,
ધર્મરૂપી તળાવની અંદર જ્ઞાન અને વિજ્ઞાનના વિશેષ જ્ઞાનના કમળ ખીલ્યા છે, સૂર્યપ્રકાશમાં જ કમળ ખીલે. એટલે જ્ઞાન અને વિશેષ પ્રકારનું જ્ઞાન એ ભગવાનના સ્વાભાવિક છે. હૃદયની અંદર રામરાજ્યનો સૂર્ય ઉગે એટલે અંદર જ્ઞાન પ્રગટ થાય, વિશેષ જ્ઞાન વૈરાગ્ય પણ ઉત્પન્ન થાય, અને એને કારણે હૃદય કમળ ખીલી ઉઠે, મુખ કમળ ખીલી ઉઠે, નેત્ર કમળ ખીલી ઉઠે. એટલે એ પંકજ વિકસે, આવા અનેક પ્રકારના સાત્વિક કમળ રૂપી સદભાવનાઓ જીવનની અંદર ખીલી ઉઠે તો જ રામરાજ્ય સ્થપાયેલું કહેવાય. એટલે રામ રાજ્ય તો આજે પણ સ્થાપવું હોય ભગવત ભજનથી ભગવત સ્મરણથી તો આજે પણ સ્થાપી શકાય, પણ ક્યાં? આપણા પોતાના ત્યાં એ રામ રાજની અંદર, એવા જીવનની અંદર સુખ સંતોષ અને ત્યાગની ભાવના એવી આપી દો. કશો વાંધો નહીં, તું લઈ જા. ઘી ઢોળાયું તો પણ ભાઈ ભાઈ વચ્ચે એવી ખેંચાતાણ થાય, કોર્ટમાં જાય, છોડે નહીં. તો એમાં વિવેક હતો, એમાં ક્યાંય ખેંચાતાણ નહોતી, ત્યાગની ભાવના હતી. અને એ સૌનો શોક નાશ પામી ગયેલો, અને એવા કોક રૂપી ચકલા કોયલો એ તો ઘણા બધા હતા, અને બધા જ સુખેથી રામરાજની અંદર પોતાનું જીવન જીવતા.